पेज नंबर 199 प्रवचन क्रमांक 88 गाथा क्रमांक 113 केवल ज्ञान नु स्वरूप गाथा बदा समूह में लेसु
केवल निज स्वभाव नु अखंड
સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારેક પણ ખંડિત ન થાય, મન ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે એને કેવળ જ્ઞાન કહીએ છીએ. જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સિદ્ધાંતો અને સાધનાની સંસ્થિતા પ્રગટ થયેલી છે. ગૃહસ્થ જીવનમાં જીવતી વિભૂતિને આવું ઘોલન અને આ ઘોલનમાં અને ગોલનમાં દુનિયાભરના તમામ શાસ્ત્રોનો નિચોડ આવી જાય તેવું અવતરણ ધરતી ઉપર વારંવાર થતું નથી. આ અદ્ભુત ઘટના છે. અહીં કોઈ પ્રયત્ન થયો નથી. જ્યાં પ્રયત્ન છે ત્યાં અહંકાર છે, ત્યાં ભૂલ છે. પરંતુ અહીં કંઈ જ પ્રયત્ન નહીં, કોઈ વ્યવસ્થા નહીં, આયોજન નહીં. લેખણી હાથમાં લીધી અને એક જ આસને બેસીને લેખણી ચાલી તે ચાલી. ગ્રંથ પૂરો થયો ત્યારે લેખણી અટકી. કવિઓ વિદ્વાનો અને સાહિત્યકારો ઢગલાબંધ પુસ્તકો લઈને બેઠા હોય ત્યારે તેનું લેખન કાર્ય થાય. આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રગટ થયું ત્યારે તેમની પાસે એક પણ ગ્રંથ ન હતો. પ્રાસ મેળવવા તે શબ્દબદ્ધ કરવા કંઈ મથામણ કરવી પડી નથી. જેમ ધરતીમાંથી પાતાળમાંથી પાણી સ્ફૂરે એ મંદરથી જ્ઞાન સ્ફૂર્યું. જાણવું એક વાત, કહેવું બીજી વાત અને શબ્દબદ્ધ કરવું તે ત્રીજી વાત છે. છેલ્લા 3 દિવસથી હું સમ્યક દર્શનની વાત કરી રહ્યો છું. અનંતકાળમાં આ જીવાત્માઓએ સૌથી વધારે ઉપેક્ષા સમ્યક દર્શનની કરી છે, માટે મોક્ષની નજીક પહોંચી શકતો નથી. યાદ રાખજો, સમ્યક દર્શન થતાં વાર લાગશે, મોક્ષ મેળવતા વાર નહીં લાગે. માટે પરમ કૃપાળુ દેવે કહ્યું છે, તું છો મોક્ષ સ્વરૂપ. યશો વિજયજી મહારાજે કહ્યું છે કે જેમ નગરમાં પ્રવેશ કરવા માટે આગળ મોટો દરવાજો હોય છે, તેમ મોક્ષ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યક દર્શન ભવ્ય દરવાજો છે. જેમ ઝવેરી કિંમતી રત્નોને સાચવીને પેટીમાં મૂકે છે, તેમ સમ્યક દર્શન રત્નોની પેટી છે. જેટલા અધ્યાત્મ રત્નો પ્રાપ્ત થશે તે આ પેટીમાંથી પ્રાપ્ત થશે. સમ્યક દર્શન મૂળ છે. એટલા માટે સાધક જ્યારે સાધનાનો પ્રારંભ કરશે ત્યારે સૌથી પહેલા ભૌતિક ભૂમિકા ઉપર તેને યથાર્થપણે નિર્ણય તત્વનો નિર્ણય કરવો પડશે. તત્વ નિર્ણય કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે, પણ તેનો અનુભવ કરવા માટે બુદ્ધિ બાધક બને છે. નિર્ણય કરવો હોય ત્યાં સુધી બુદ્ધિ ઉપયોગી છે.
પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે કહ્યું, ધર્માર્થી સાધકોએ પરમ તત્વના રહસ્યોને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જાણવા જોઈએ. નિર્ણય કર્યા પછી બુદ્ધિ બાજુ પર મૂકી દે. એટલા માટે પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે કે અહીં શ્રદ્ધા એ શબ્દ પહેલા મૂક્યો. આપણે સૂચન કરીએ કે બુદ્ધિ શબ્દ પહેલા મૂકો ને, પણ ના, શ્રદ્ધાથી શરૂઆત થશે. શ્રદ્ધા એટલે રુચિ, પ્રેમ, સંવેદન, આહલાદ. શ્રદ્ધા એટલે સંપૂર્ણ સ્વીકૃતિ. શ્રદ્ધા એટલે ભૂખ. જમવા બેસો એટલે પીરસનારને ખ્યાલ આવી જાય કે આ ખરેખર ભૂખ્યો છે કે નહીં. ખેડૂત ખેતર ખેડીને બરાબર થાક્યો હોય, બરાબર ભૂખ્યો થયો હોય અને ઘરવાળી કંતાનના કટકામાં ભાત લઈને આવે, ભાત એટલે રોટલો, ગોળ કે છાશ લઈને આવે, પછી ખેડૂતને પ્રેમથી ખાવાનું આપી, બાજુમાં ઘરવાળી બેઠી હોય ત્યારે ખેડૂતને પાંચે પકવાન પીરસાયા છે એવું લાગે, કારણ કે ભૂખ લાગી છે. મીરા કહે છે કે મને સ્વપ્નમાં પગરવ સાંભળ્યો, હરિ આવન કી ઘડી. પરમાત્માનો પગરવ સંભળાય છે, હવે ભવસાગર અમારા માટે ક્યાં છે? મીરા, તને આટલું બધું જો તો કહે, હા. મોહે લાગી લગન હરિચરણન કી, ભવસાગર સબ સુખ ગયા હૈ. ભવસાગર હવે સુકાઈ ગયો છે. આનું નામ શ્રદ્ધા.
સમગ્ર સાધના બે શબ્દો વચ્ચે છે. સમ્યક દર્શન એ પ્રારંભ અને વિતરાગ અવસ્થા એ સમાપ્તિ. સાધનાના પરિણામે વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે, વિતરાગ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્ય ધીર્મ મુનિ નિરુચ્યતે, જેમની ચેતના રાગ દ્વેષથી વિમુક્ત થઈ ગઈ છે તેને અમે સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. 16 થી 19 વર્ષના ગાળામાં પરમ કૃપાળુ દેવે દેવના મુખેથી આ સનાતન સત્ય પ્રગટ થયું છે. જ્યાં રાગ જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું તે અમારો ધર્મ છે. આ વિતરાગ અવસ્થા એ સાધનાની સમાપ્તિ છે. વિતરાગ અવસ્થા પછી જે પ્રાપ્ત થાય છે તે કેવળ જ્ઞાન છે. પ્રગટાવું નિજ જ્ઞાનને કેવળ જ્ઞાન નિધાને જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. નિધાન એટલે ખજાનો. આ અમારું પોતાનું નિધાન ક્યારે પ્રગટાવું. સપ્રક શ્રેણી માંડી સંપૂર્ણપણે મોહનો ક્ષય થયા પછી 3 ઘાતિક કર્મો જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મનો વ્યવચ્છેદ થાય અને અંદરથી જે પ્રગટ થયું તે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન ફળ છે. જેમ આંબાના ડાળ ઉપર કેરી બેસે છે, બેસે ત્યારે કેરી જોઈને આપણે રાજી રાજી થઈ જઈએ છીએ. હવે આંબો ખીલ્યો, વિતરાગ અવસ્થા પ્રાપ્ત થાય છે એટલે પછી સર્વજ્ઞ અવસ્થા પ્રાપ્ત થાય. 113મી ગાથામાં સર્વજ્ઞ અવસ્થાનું અદભુત વર્ણન.
કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એક નહીં હજારો વાતો આમાં છે, દરેક વખતે હું આમ જ કહું છું. આ અમને દેખાય છે એટલે કહું છું, અમને શબ્દો દેખાતા નથી. તાણાવાણા દેખાય છે, સિદ્ધાંતો પ્રગટ થયેલા દેખાય છે અને આધ્યાત્મિક તથ્યો ગૂંથાયેલા દેખાય છે. કેવળ જ્ઞાનની અનેક વ્યાખ્યાઓ છે. આ બધી વ્યાખ્યાથી એક અલગ વ્યાખ્યા કેવળ જ્ઞાનની છે. શાસ્ત્ર પરિપાટી પણ છે. કેવળ જ્ઞાન કહો, સર્વજ્ઞતા કહો, પૂર્ણતા કહો, પરિપૂર્ણતા કહો, શબ્દો જુદા વાપરી શકાય. પણ કેવળ જ્ઞાનમાં શું થાય છે? સંપૂર્ણપણે વિતરાગ અવસ્થા પ્રાપ્ત થતા આત્માનો પોતાનો સ્વયં જ જ્ઞાનગુણ આત્માનો સ્વભાવ છે તે સંપૂર્ણપણે ખીલી ઉઠે છે. જ્ઞાનગુણ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન બહારથી આવતું નથી, જ્ઞાન અંદરથી પ્રાપ્ત થાય છે. એક સંત ગામડાની ભાષામાં કહેતા હતા કે પુસ્તકમાંથી મસ્તક આવ્યું કે મસ્તકમાંથી પુસ્તક આવ્યું. મસ્તકમાંથી પુસ્તક આવ્યું, પુસ્તકમાંથી મસ્તક નથી આવ્યું. પુસ્તકનો આધાર જ્ઞાન છે. જ્ઞાનને અનંત જ્ઞાન કહ્યું છે. જગતના જેટલા ક્ષયો જાણવા લાયક પદાર્થો છે તે તમામને એક સમયમાં જાણી શકે તેવું સામર્થ્ય જ્ઞાનમાં છે. અગ્નિના કણિયામાં આખી દુનિયાને બાળીશ એક સમયમાં જાણી શકે તેવું સામર્થ્ય જ્ઞાનમાં છે. અગ્નિના કણિયામાં આખી દુનિયાને બાળી શકે તેવું સામર્થ્ય છે તેમ જ્ઞાનમાં પણ બધાને જાણવાનું સામર્થ્ય છે. જ્ઞાન બહારથી નથી આવતું. બહારથી જે આવે છે તે માહિતી આવે છે, જ્ઞાન નહીં. ચંદનનું ઝાડ સુગંધ આપે છે, પણ સુગંધ ક્યાંથી આવી? સુગંધ ચંદનનો સ્વભાવ છે. સહજ રીતે સુગંધ પ્રગટ થાય છે. કોઈ તમને પૂછે કે તમારો સ્વભાવ શું, તમે તરત કહેશો કે ગુસ્સો કરો. મારો સ્વભાવ બહુ ગુસ્સો આવી જાય છે, અહંકાર કરવો, લોભમાં તણાઈ જવું, કોઈકનું સ્વાહા કરી જવું, મારો સ્વભાવ. આ જે કરો છો તે તમારો સ્વભાવ નથી. તમારો સ્વભાવ તો જ્ઞાન છે. તમે હંમેશા જ્ઞાયક જાણનાર છો. ક્ષણે ક્ષણે તમે જાણો છો. આ જાણંગ શબ્દ દેવચંદ્રજીનો છે. જાણંગ એટલે જાણનાર. શરીર દ્વારા, ઇન્દ્રિયો અને મન દ્વારા તમે જાણો છો. પુસ્તક દ્વારા તમે જાણો છો, પરંતુ જાણનાર દ્વારા તે જાણે છે. જ્ઞાની એમ કહે છે કે આંખથી નહીં પણ આંખ દ્વારા જાણો છો. આંખ સાધન છે. જાણનાર અંદર બેઠો છે તે આંખનો ઉપયોગ કરે છે. સાંભળનાર અંદર બેઠો છે તે કાનનો ઉપયોગ કરે છે. નાકનો પણ તે ઉપયોગ કરે છે. આત્મરામ ચાલ્યા જાય પછી વાલો દીકરો બાપની છાતી પર માથું મૂકી રડે કે બાપા એકવાર બોલો, પણ કેવી રીતે બોલે? બોલનાર જાણનાર અંદર બેઠો હતો તે ગયો.
પહેલી વાત, જ્ઞાન આત્માનો ગુણ છે, સ્વભાવ છે. જ્ઞાનને ચેતના કહે છે કે અને ચિત્તી શક્તિ પણ કહે છે, ચૈતન્ય અથવા જાણપણું પણ કહે છે. અને જૈન પરંપરાનો શબ્દ ઉપયોગ એટલે વાપરવો તે અર્થમાં નહીં, પણ ઉપયોગ એટલે જ્ઞાન. તત્વાર સૂત્રમાં પૂજ્ય ઉમાસ્વામી મહારાજે ઉપયોગો લક્ષણમ, ઉપયોગને આત્માનું લક્ષણ કહ્યું છે. નવતત્વ પ્રકરણમાં આત્માનું લક્ષણ જણાવે છે. નાણં ચ દંશણમ ચૈવ ચરિતમ ચ તવોમતઃ વીર્યમ ઉવયોગો ચ એમ જીવસ્ય લક્ષણમ. જીવનું લક્ષણ જ્ઞાન. જ્ઞાનનો જથ્થો કેટલો, પ્રમાણ કેટલું, શબ્દ વાપર્યો. આ અનંત જ્ઞાન અનંત છે. જરા ધીરજથી સાંભળજો. જગતમાં છ દ્રવ્યો છે, આત્મા, પૂતગલ, ધર્મસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશ અને કાળ. આ વિશ્વની વ્યવસ્થા છે. આ છય પદાર્થો દ્રવ્ય કહે છે કે દ્રવ્યમાં અનંત ગુણો છે અને તે પ્રત્યેક ગુણની અનંત પર્યાયો છે. પર્યાય એટલે અવસ્થા, પર્યાય એટલે ઘટના, પર્યાય એટલે પરિવર્તન. અહીં એમ કહેવું છે કે આ દ્રવ્ય છય આખા જગતમાં વ્યાપ્ત છે, તેમાં અનંત ગુણો છે, તેની અનંતી પર્યાયો છે. તે સમગ્ર અનંત દ્રવ્યોને, તેના અનંત ગુણોને અને તેની અનંત પર્યાયોને જાણવાનું સામર્થ્ય જે જ્ઞાનમાં છે તેને કહેવાય છે કેવળ જ્ઞાન. આવી ક્ષમતા કેવળ જ્ઞાનની છે. તો બ્રહ્માંડ અને તેમાં રહેલા આત્મ તમામ દ્રવ્યની અવસ્થાઓને એક સમય માત્રમાં જાણી શકે તેવું સામર્થ્ય તેવી ક્ષમતા જ્ઞાનની છે.
આવું જ્ઞાન દબાય છે, અવરાય છે. તે જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આનંદ ઘનજીએ સરસ કહ્યું, સૂર્ય લખ લખાટ આકાશમાં પ્રકાશી રહ્યો છે. 12 વાગ્યાનો મધ્યાહનનો સમય છે. ધરતી પર સૂર્યના કિરણો રેલાઈ રહ્યા છે. આખા જગતમાં ઝગમગાટ છે, પરંતુ અચાનક આકાશમાં વાદળા ભેગા થાય છે અને સૂર્ય ઢંકાઈ જાય છે. પાછો પવન ફૂંકાય અને વાદળા ખસી જાય છે. સૂર્યનો પ્રકાશ પાછો પ્રગટ થાય છે. તેમ આત્મા ઉપર જ્ઞાનાવરણીય કર્મનું આવરણ આવ્યું. 10મા ગુણસ્થાનકના અંતે પ્રથમ મોહનીય કર્મ સંપૂર્ણપણે દૂર થયા પછી 12મા ગુણસ્થાનકના અંત સમય જ્ઞાનાવરણીય કર્મ, જ્ઞાનાવરણીય આદિ 3 કર્મ દૂર થાય, તે સીધું દૂર નહીં થાય. આ બધી સત્તા મોહનીય કર્મના હાથમાં છે. તે કહે છે, માસ્ટર કી તમારી પાસે છે, મને દૂર કરો તો બાકીના 3ને દૂર થતા વાર નહીં લાગે. જ્ઞાનાવરણીય કર્મ દૂર થાય ત્યારે અંદરમાં રહેલી અનંત જ્ઞાનની શક્તિ પૂરેપૂરી ખીલી જાય. એવા ખીલેલા જ્ઞાનને કેવળ જ્ઞાન કહે છે. આ જ્ઞાનનું સામર્થ્ય શક્તિ અને બળ છે. એટલા માટે કેવળ જ્ઞાનથી જગતમાં કંઈ છાનું નથી. આપણે આજુબાજુમાં જોઈએ છીએ કે કોઈ આપણને જોતું તો નથી ને, પણ કેવળ જ્ઞાનીઓ બેઠા છે, તે આપણને જોઈ રહ્યા છે. કેવળ જ્ઞાનીઓના જ્ઞાનમાંથી તમે બચી નહીં શકો. આ એક વ્યાખ્યા વ્યવહાર નહીંની છે. આ શાસ્ત્રો, ધર્મો અને સિદ્ધાંતોની વ્યાખ્યા છે. કેવળ જ્ઞાનની તાકાત તમામ દુનિયાને સમય માત્રમાં જાણે છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન, કાળને એકી સાથે એક સમયમાં જાણે છે. આ એક વ્યાખ્યા થઈ.
બસ. ગાથા 113 અને પ્રવચન 88. વિષય સૂત્ર કેવળ જ્ઞાનનું સ્વરૂપ. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર અદ્ભુત વાત આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ બતાવીને કરી છે. શાસ્ત્રમાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ જુદા જુદા દ્રષ્ટિકોણોથી, જુદા જુદા નયથી, જુદી જુદી વ્યાખ્યાથી બતાવ્યું છે. અને એટલે જ ઘણીવાર આમનાય ભેદે કેવળ જ્ઞાનના મતભેદ પણ ઘણા છે. પરંતુ પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર એક લીટીની અંદર કેવળ જ્ઞાનની આખી સંપૂર્ણ વ્યાખ્યા છે, જે અનુભવ સાથે જોડાયેલી છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કેવળ જ્ઞાનને ક્યાંય બહારની સાથે નથી લીધા, ત્રણ લોક ને ત્રણ કાળ ને ત્રણ પદાર્થો ને એની બધી પર્યાયો ને એ બધા ભાવ ને એના અભાવ ને બધાને જાણે ને યુગપ જાણે ને પછી કેટલી અંદર અંદર વ્યાખ્યા ચાલ્યા કરે. અહીંયા વાત સિદ્ધિ મૂકી છે કે નિજ સ્વભાવનો અખંડ જ્ઞાન, પોતાના સ્વભાવનું જ્ઞાન વર્ત્યા જ કરે અખંડપણે નિરંતર અબાધિતપણે, એટલે જ્ઞાન પોતામાં જ રહે. જ્ઞાન એનું લક્ષણ છે ઉપયોગ, એ ઉપયોગ બહાર ન જાય. જગતમાં હોવા છતાં જગતમાં ન જાય, લોકમાં હોવા છતાં લોકમાં ન જાય, બધા જ પદાર્થો સન્મુખ હોવા છતાં એક પણ પદાર્થમાં ન જાય, ક્યાંય રોકાય નહીં, ક્યાંય જોડાય નહીં, બધાને જાણવા છતાં જેને જાણે છે એની સાથે જોડાતો નથી. એટલી અદ્ભુત વ્યાખ્યા કરે છે કે આ તો સામાન્ય રીતે આપણો અનુભવ એ આવે કે આપણે જેને જાણીએ એની સાથે જોડાઈએ, પછી એના સેલ્સમેનો એમ વાત કરીએ, એનું આમ છે ને, એનું આમ છે ને, એનું આ છે, કારણ કે આપણે માત્ર જાણ્યું નથી, આપણે જોડાયા છે, આપણે તદ્રુપ થયા છે, આપણા ભાવો પર તરફ ગયા અને પરમાં આપણે જોડાયા. આપણને લક્ષમાં નથી આવતું કે જે જે વસ્તુ આપણે જાણીએ છીએ એ વિશે જ્યારે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે એના પ્રતિનિધિ બની જઈએ છીએ. કોઈક વસ્તુ આપણે બજારમાંથી લાવ્યા હોય તો આપણે જોયું ને લાવ્યા એમ નથી, વેપારી કરતાં આપણે વધારે ડાયા છીએ, ના એ આમ છે ને આનું આમ છે ને આનું આ ખૂબી આ છે ને આ આવું છે ને આ ક્યાંય હતું નહીં ને મને મળ્યું ને કંઈક આપણે આપણી કંઈ કોઈ વાત પંચાયતની કરવા જેવી ને. અને પછી પાછો પૂછે સાહેબ વિભાવ એટલે શું? બેવકૂફ આ તું જે કરી રહ્યો છું એ જ વિભાવ છે. કેમ કે તે માત્ર પદાર્થને જાણ્યો નથી, તું પદાર્થની સાથે તદ્રુપ થયો છો, તું પદાર્થની સાથે જોડાયો છો, પદાર્થની સાથે તારો રાગ વહેલો છે. અને જ્ઞાનીઓ કહે છે જ્ઞાન અને રાગ બે જુદી વસ્તુ છે. જ્ઞાન અને રાગ, વસ્તુનું જ્ઞાન થવું અને વસ્તુ પ્રત્યેનો રાગ થવો આ બે જુદી વસ્તુ છે. પણ જે જીવને ઉપયોગ નથી, એવા સમ્યક દર્શન જેને નથી, એને રાગ અને જ્ઞાન એકરૂપે વર્તે છે. એને જ્યારે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ત્યારે રાગ પણ થાય છે. માત્ર જ્ઞાન નથી થતું, માત્ર જ્ઞાન થાય તો કોઈ પણ પ્રકારનો વિભાવ સંભવી શકે નહીં, પરંતુ એને જ્ઞાનની સાથોસાથ રાગ થાય છે. રાગ એટલે રાગ ને દ્વેષ બધા પરિણામો સમજી લેવાના. કોઈ વસ્તુ નથી ગમતી, આ બહુ ખરાબ છે, આ આમ છે, એ બધું જ એની જ બધી પ્રકૃતિઓ છે. આ બધા વિભાવના ધર્મો છે, જ્ઞાનના નથી. કૃપાળુદેવે એટલા માટે કહ્યું કે ખબર જ નથી પડતી, ખબર નથી પડતી. એના માટે સરસ શબ્દ વાપર્યો કૃપાળુદેવે 664માં, દેખત ભૂલી ટળે. જોયું નથી ને ભૂલ્યો નથી, જોયું નથી ને ભૂલ્યો નથી, પદાર્થ ધ્યાનમાં આવ્યો નથી કે પોતાનું ભાન ભૂલ્યો નથી. એ પોતાના ભાનમાં રહેતો નથી, પદાર્થમાં ઘૂસી જાય છે, પદાર્થની સાથે એકરૂપ થાય છે, તદ્રુપ થાય છે, એને લક્ષમાં આવતું નથી. એટલે જ્યારે જ્યારે એને જ્ઞાનની વ્યાખ્યા આવે છે ત્યારે એમ થાય છે કે જ્ઞાન એટલે પદાર્થ અને પદાર્થ સંબંધિત તમામ વિભાવો, એને જ્ઞાન કહેવાય. પણ જ્ઞાન એનું લક્ષણ નથી. કેવળ નિજ સ્વભાવનો શબ્દ એક જ મૂક્યો, કેવળ, એ કેવળ જ્ઞાન એ વાત જુદી છે, અને અહીંયા કેવળ શબ્દ છે એટલે પોતાના સ્વભાવ સિવાય કંઈ નહીં. અખંડ વર્તે જ્ઞાન, જ્યારે જીવને માત્ર પોતાના સ્વભાવ, પોતાના ગુણો, પોતાના ધર્મો, એ વિશેની જાગૃતિ, એ વિશેની વિચારણા, એ વિશેનો એનો ઉપયોગ અખંડપણે પોતામાં રહે, એટલે બધા જ પદાર્થોની વચ્ચે હોવા છતાં એ પદાર્થોને જોતો હોય છતાં પણ એની સાથે એકરૂપ થતો નથી. આવું અદ્ભુત વ્યાખ્યા કેવળ જ્ઞાનની આપી. કહીએ કેવળ જ્ઞાન, તે આને કેવળ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાન શબ્દ બીજી લીટીમાં આવે છે. પહેલામાં તો કેવળ એટલે પોતાના સ્વભાવ સિવાય કંઈ, પોતાના જે ગુણો છે, જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય ઉપયોગ આ બધા પોતાના ગુણો છે. એ ગુણોની સાથે એની એકરૂપતા છે, નિરંતરતા છે, અને એ સિવાય એનો ઉપયોગ અન્યત્ર ક્યાંય નથી. આવી અદ્ભુત દશા પોતે પોતામાં જ લીન છે એને સંલીનતા કહે છે. એનું મન એ લીન થયું છે, મન સ્વરૂપ પણ જાય. આવીએ બહુ સમદેશમાં. સમદેશમાં આવ્યો એટલે કે જ્ઞાનનો હવે પડછાયો પડતો નથી. આવીએ બહુ સમદેશમાં છાયા જાય. ક્યારે છાયા સમાઈ જાય? કે પદાર્થ છે અને પદાર્થ ઉપર પ્રકાશ છે. આ બાજુ પ્રકાશ હોય, આ બાજુ પ્રકાશ હોય, તારી છાયા પડવાની, પડછાયો પડવાનો, પડછાયો પડવાનો. આ બાજુ હોય તો પડછાયો પડશે, આમ હશે તો પડછાયો પડશે, આમ હશે તો પડછાયો પડશે. વસ્તુનો પ્રકાશ હોવા છતાં પડછાયો ક્યારે ન પડે? જો વસ્તુની સાથે એક જ સીધી લીટીમાં જો પ્રકાશ અને વસ્તુ હશે તો એનો પડછાયો પડશે નહીં, એની છાયા પડશે નહીં. આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં. કૃપાળુ દેવ તો કેવી યુક્તિ વાપરે છે આ સમજાવવાની, નહીં તો આપણા લક્ષમાં ન આવે. સામાન્ય આપણી સમજણમાં શું આવે આ બધું? આવા ગૂઢ તત્વો, પરમાર્થ માર્ગના અગમ નિગમની વાતો, એક એક ગાથાની અંદર આમ સરતી આવે, આમ સામે આવે. તેમ આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. ઓ, મનને વશ કરવા માટે આનંદગંજીએ તો સ્તવન રચ્યું. ભલભલા થાક્યા જ્ઞાની ધ્યાની તપસ્વીઓ બધા ઊંધે કાન પછડાયા કાચી મિનિટની અંદર. પણ આ મનને વશ કરવા માટેનો સાધક એ પોતાના મનને વશ કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એનું કારણ આગલી ગાથા જો સમજ હોય તો, પરમાર્થ એ સંકેત. પરમાર્થ સંકેત પ્રગટ્યું હોય, પરમાર્થ સંકેત કે જે સંકેત વર્ધમાન થાય, દર્શનને શુદ્ધ કરે, દર્શન શુદ્ધ થતું જાય એવું સંકેત. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, એ મિથ્યાભાસ ટાળે. અને વૃત્તિ વહીની જ ભાવમાં જે કીધું એની આગળની ગાથામાં સંકેતનું, પરમાર્થ સંકેતનું અંગ કયા? તો કે ભાઈ અનુભવ, લક્ષ, પ્રતીત, એ તો ઠીક છે, બરોબર છે, પણ એમાં ફેરફાર થાય. અનુભવ, લક્ષ અને પ્રતીત એ અવસ્થામાં ફેરફાર થાય, પણ વૃત્તિ વહેની જે ભાવમાં એમાં ફેરફાર નથી. શું ક્ષાયિક સંકેત બતાવ્યું છે, શું શુદ્ધ આ પ્રકારનું સંકેત, પરમાર્થ સંકેત કૃપાળુ દેવે જ્યારે કહ્યું છે. તે આપણને વાંચતા હોય, આ શાસ્ત્રો વાંચ્યા હોય, વ્યાખ્યાનો સાંભળ્યા હોય, બસ કૃપાળુ દેવે ત્રણ સંકેત કીધા ને, ઉપસમ, ક્ષાયુપસમ અને સાક્ષાયિક. અરે ભાઈ, નથી કીધા એ બધા મર્યાદિત વ્યાખ્યાવાળા છે, તું હજી સમજતો નથી. બહુ મોટા મોટા લોકો પણ આ જ ગરબડ કરતા જોઈ. હમણાં ટીવી ઉપર જ્ઞાન ચર્ચા સાંભળી હતી, એમાં એ જ વાત આવી. એક જણાએ પ્રશ્ન કર્યો કે શ્રીમદે આત્મસિદ્ધિમાં સંકેત કેવી રીતે કહ્યું છે? તો કે બસ ઉપસમ, ક્ષયઉપસમ અને ક્ષય, આ જ પોપટપાઠ મગજમાં આ જ છે. રામ બરોબર જો કાંઈ વાંચીને વિચારે કે શ્રીમદે કહ્યું છે, એ તો આખી કોઈ અદ્ભુત વાત છે. હવે આવું મોટું પંડિત અને પોતે ટીવી ઉપર આવા સાક્ષાત્કાર આપે, પણ આવું બધું જ્ઞાનની અંદર જુઓ, ઝીરો. અને બધા શું કે આનું ટીવી ઉપર તમે સાંભળ્યું? કૃપાળુ દેવનું આવ્યું તો શું ધૂળ આવ્યું હતું, વિપરીત આવ્યું હતું, વિરુદ્ધ આવ્યું હતું. સાંભળનારા એવા, બોલનારા એવા, કહેનારા એવા બધા. આમ લોલે લોલ સમાજમાં જ્યારે ચાલે ત્યારે આપણને લાગે કે કાળ કેટલો દુષ્મ છે, કેટલો વિષમ છે. ગતાનુગતિક અને મતાર્થ કેટલો બધો જોરદાર છે. જાગૃત મન છે જ નહીં આપણી પાસે, વિચાર જાગૃત નથી. જે છે એ બધી માની લીધેલી માન્યતાઓના આધાર ઉપર જ બધું ચાલે. આપણા અભિપ્રાયો, આપણી માન્યતાઓ, આપણો અનુમાન જે મગજમાં ઘૂરી ચડી છે ને અનંત કાળથી, એ હજી ઉતરતી નથી. આટલી ચર્ચા થાય પછી પૂછે ક્ષાયિક સંકેત પ્રદેવે કીધું નહીં? પણ ક્ષાયિક સંકેત કેવા સ્વરૂપમાં કીધું, પરમાર્થ સંકેતમાં એ કઈ સમજાણું તને? કે ક્ષાયિક સંકેતની વ્યાખ્યા કીધી કે અનુભવથી પૂર્વકર્મનો ઉદય આવે તો કદાચ અનુભવથી ચ્યુત થાય, પણ વૃત્તિ તો પોતાના પુરુષાર્થથી દબાવી દે. નિજ ભાવમાં વર્તે વર્તે આવું સંકેત એ તાકાત છે. કેવળ જ્ઞાનની એ ભૂમિકા છે, એ શરત છે. આવું સંકેત પ્રાપ્ત થયા વિના કેવળ જ્ઞાન સંભવી શકે નહીં. કારણ કે કેવળ જ્ઞાનની ટીકામાં શબ્દ મૂક્યો છે, સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું અખંડ જ્ઞાન, ખંડિત ન થાય એવું. પણ આભાસ રહિત જગતના જીવો જ્ઞાનને જાણે છે, પણ એ જ્ઞાનમાં કોઈ ને કોઈ પ્રકારનો આભાસ, એ માન્યતાનો આધાર આભાસ, મતનો આભાસ, પોતાની કલ્પનાનો આભાસ, કંઈ ને કંઈ. એટલે કોઈને થાય તો નાદ સંભળાય, કોઈને થાય તો જ્યોતિ દેખાય, કોઈને થાય તો આવી રીતે બસ રૂપાની ઘંટડી વાગી. પણ ક્યાંથી લાવ્યો તો ઘંટડી? તું વાત કરસ ચૈતસિક અવસ્થાની અને તું શબ્દ પ્રયોગ કરે છે પૌદ્ગલિક, આ ક્યાંથી આવે? આ ઘૂંટડા લેવાય અમૃતના, પણ ક્યાંથી આવ્યું અમૃત? ચૈતસિક સુધા અને પૌદ્ગલિક સુધા એના ભેદનું પણ ભાન નથી. બે પદાર્થ જુદા છે, એના ગુણો જુદા છે, એના લક્ષણો જુદા છે, એના ધર્મો જુદા છે. કોઈ દિવસ જળ સત્તામાંથી ચેતન સત્તા પ્રગટ ન થાય આવો અખંડ સનાતન સત્ય સિદ્ધાંત હોવા છતાં તે ઘૂંટડામાંથી આત્મા પ્રગટ કર્યો? બહુ મોટો મદારી થઈ ગયો તું તો. આવો તો જગતમાં કોઈ મદારી જાદુગર નથી. હાથમાંથી સોનાની ચેઇન પ્રગટ કરી દીધી, લાવ અમે તમને આત્મા દર્શન કરાવી દઈશું. કોઈ વસ્તુ સંભવિત નથી. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. એક ગાથા જો સાંભળી હોય તો મિથ્યાત્વમાં જાય નહીં, દોડે નહીં ચારે બાજુ દર્શન કરવા. આ તો થાય, એને થઈ ગયું છે તો લાવો આપણે ચમચી પીવીએ છે ને ગાંડપણ, તો તારી ગાથા ક્યાં ગઈ? પરમ કૃપાળુ દેવ, પરમ જ્ઞાનીએ, પરમાત્મા સ્વરૂપ પુરુષે શું કહ્યું છે? એનો મતલબ એ થયો કે ગાથા જાણશ, પણ ગાથાના કેનારને હજી તું ઓળખતો નથી. વચનામૃત જાણીએ છીએ, પણ વચનામૃત કેનારો પુરુષ કોણ છે? લોકોત્તર પુરુષ, પરમાત્મા સ્વરૂપ, કેવળ કોટીનો પુરુષ એ આ વાત કરે છે. એની વાતને સામાન્ય આપણી સમજણથી ખપાવી ન શકાય, એની સમજણથી આપણે સમજવા પ્રયત્ન કરવો પડે, તો આપણને એના રહસ્યો સ્ફુટિત થાય, નહીં તો ન થાય. આ એક ગાથામાં એટલે મુનિશ્રી કહે છે કે કોઈ ગ્રંથનો આધાર નથી અને આ પ્રભુ આત્મસિદ્ધિ લખવા બેઠા છે. બોલા બધા તો ચોપડા ભેગા કરીને બે કંઈક લખવું હોય તો કઈ નથી આધાર. અને જે લખ્યું છે તે તમામ શાસ્ત્રોનો નિચોડ આવી જાય. અદ્ભુત વાત કરી છે. એ કહે છે કે આ જીવનો વાંક એટલો છે, દોષ એટલો છે કે એને જંખના મોક્ષની કરી છે, કેવળ જ્ઞાનની, અને ઉપેક્ષા સંકેતની કરી છે. પકડાય છે? જોઈ છે શું? મોક્ષ. અને ઉપેક્ષા શેની કરી છે? સંકેત વિના મોક્ષ. તત્વનો નિર્ણય નથી થતો. તત્વની યથાર્થ જેમ છે તેમ સમજણ માટે એ જે પ્રયત્ન કરવો જોઈએ સાધનામાં, એ નથી કરતો. એટલે કે છે તત્વનો નિર્ણય નથી થતો. 254માં પરમ કૃપાળુ દેવે પત્રમાં લખ્યું છે કે ત્રણ કારણો છે, એમાં ત્રીજું કારણ આપ્યું છે પદાર્થનો અનિર્ણય. ઓહો, ખૂબ આગળ ચાલ્યો જાય પણ પદાર્થનો નિર્ણય નથી, ગમે ત્યાં રોકાઈ જશે, 11મીથી પણ પાછો પડશે. પદાર્થનો નિર્ણય નથી કે આ વસ્તુ સ્વરૂપ શું છે, ચૈતન્ય દ્રવ્ય એ વસ્તુ સ્વરૂપ શું છે, એનો અનિર્ણય છે. અને અનિર્ણય વિના એ એમને એમ યાત્રાએ ચાલ્યો છે, શું કરશે? એટલી સરસ વાત મૂકે છે. એ કે છે એમાં બુદ્ધિ ઉપયોગી નથી. પદાર્થનો નિર્ણય કરવામાં, નિર્ણય સુધી પહોંચવામાં બુદ્ધિ કામ આપશે, પણ નિર્ણય થવામાં બુદ્ધિ ઉપયોગી નથી, કારણ કે એ બુદ્ધિથી પર છે. એ સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. જો શ્રદ્ધામાં પ્રવેશ નહીં થાય, અને શ્રદ્ધામાં કેવી રીતે પ્રવેશ કરવો? શ્રદ્ધામાં કેવી રીતે? કોની? બોધની કે બોધ કેનારની? બોધના દાતાની. બોધિનો દાતા છે એ પુરુષ પૂર્ણ છે, પરમાત્મા સ્વરૂપ છે. એ ક્યારે મૂર્છાવાદ ન કહે અને પૂર્ણ વિતરાગ છે, માટે એના જ્ઞાનમાં કઈ કમી હોય નહીં. દાતાની જ્યારે અંદર તમને શ્રદ્ધા બેસે, બોધની નહીં, બોધના દાતાની, ત્યારે આ પ્રકારની અંદર શ્રદ્ધા ગુણ પ્રગટે છે કે ગમે તેમ હોય. પ્રભુ શ્રી કહેતા અમે આત્મા નથી જાણ્યો તેથી શું, કૃપાળુ દેવે તો જાણ્યો છે. અને એ કઈ ખોટું કહે, અમે તો જાણ્યો હોય તો ખોટું બોલી જાય, આભાસ હોય તો. જાણનારા પણ ખોટી પ્રરૂપણા કરે છે જો આભાસ થયો હોય તો. અને કંઈક ને આવા ખોટા રવાડે ચડાવી દીધા છે કે અમને આત્મા પ્રાપ્ત થઈ ગયો, અમે આમ લાડવો ખાધો અને આત્મા પ્રાપ્ત થઈ ગયો, તો કંઈક લાડવા ખાવા દોડ્યા છે. જાણનારા પણ ભૂલ કરે છે. બધાએ ખાવા ગયા છે અને બધાએ ખાધા. શ્રદ્ધા ગુણ, સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. તત્વના નિર્ણયમાં બુદ્ધિ સુધી જાઓ, અને આપણી બુદ્ધિ અત્યારે કર્મથી મલિન છે. ગમે તેમ હોય તો કર્મનો લેપ છે. આપણું જ્ઞાન અવરાયેલું છે, જ્ઞાનાવરણીય કર્મો છે, અને એને કારણે થઈને અનેક પ્રકારની મુશ્કેલીઓ છે. માટે આપણે ત્યારે જે તત્વનો નિર્ણય કરવો છે, ત્યારે કયા તત્વમાં પ્રવેશ કરવો પડે? શ્રદ્ધામાં. અને શ્રદ્ધામાં આ કેનાર કોણ છે? બસ એકવાર આ શ્રદ્ધા આવી જાય, અટલ અવિચળ શ્રદ્ધા, પછી કોઈ પ્રશ્ન નહીં રહે. દાતા દુર્લભ છે, એ દાતાની ઓળખાણ થવી કે આ મોક્ષનો દાતા છે. એકવાર એ શ્રદ્ધા આવે ને, પછી ગમે તે લોકો ગમે તે કઈ કહે ને, તો કે ભલે તું ગમે તે કહે, પણ મારો કેનાર પુરુષ ખોટો, વાત પૂરી થઈ ગઈ એના માટે. એને માટે કોઈ ચર્ચા નથી, દલીલ નથી, તર્ક નથી, પ્રમાણ નથી. હા બતાવ તું હાલ આ શાસ્ત્રમાં. અરે તારે જે શાસ્ત્ર વાંચ્યો રાખતો તારી પાસે, મારે કાંઈ કામ નથી. મારે તો મને કેનાર પુરુષ જે છે એ ખોટો. વાત પૂરી થઈ ગઈ. અને કૃપાળુ દેવે એ શ્રદ્ધા એને મળી તે કેવી, મારો મહાવીર કદી ખોટો ન હોય. મારા વતી તમે વીરને નિશંક ગણજો. આગળ બુદ્ધ વાક્યો આવે છે ને, યુવાનોને પણ કહે છે કે તમને અત્યારે કદાચ મહાવીરની વાત લક્ષમાં ન આવે, મારા વતી તમે સાંભળજો. આ પાયો છે સમ્યક દર્શનનો, આ પાયો છે કેનાર પુરુષની ઓળખાણ અને પુરુષની પ્રતીતિથી વચનની પ્રતીતિ દ્રઢ કરવી. પછી જગતનું કોઈ પરિબળ આપણી શ્રદ્ધાને દગાવી શકશે નહીં. આ તો જ્યાં સુધી પુરુષ બદલતો રહીએ છે ને ત્યાં સુધી આ બધો ડખો છે. આપણે બોધના કેનારા પુરુષ બદલવાની અત્યારે વ્યવસ્થામાં પડ્યા છે. અહીંયા જાઓ, ત્યાં જાઓ, ઓલા આશ્રમમાં જાઓ, ઓલા મઠમાં જાઓ, આ ચેલકાઓ બરોબર હશે, આ ગુરુ બરોબર હશે. શું માંડ્યું છે તે, તને બરોબર મળ્યો છે ઓળખાતો નથી, અને ગામમાં ઓળખવા નીકળો છું તો ભગવાન નથી ઓળખાતા, પરમાત્મા નથી ઓળખાતા, અને ગમે તેને ઓળખવા નીકળો છો. શું માપદંડ છે તારી પાસે? કશું જ નથી. કેટલા અથડાય છે આપણે, અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જણ જાણે ભેદ તે કરશે ભવ છે. શું અંતરનો પોકાર નીકળો છે અંદરથી, કે દુષ્મ કાળમાં આવો રાજ મળ્યો છે એની ઓળખાણ. અહીંયા કે છે શ્રદ્ધાનું જોર, એને મીરાબાઈનો દાખલો આપ્યો છે. એટલે મીરાબાઈ કહે છે મારો ભવસાગર તો સુકાઈ ગયો છે, મારા સ્વપ્નમાં મને ભગવાન આવ્યા છે. મારે ક્યાં ભવસાગર તરવાની ફિકર હતી કે ચિંતા હતી, પ્રભુનું ચરણ મળ્યા પછી મને નથી. આ શ્રદ્ધાનો જોર છે. સમગ્ર સાધનાના બે શબ્દો વચ્ચે સાધના ચાલે છે, સમ્યક દર્શનનો પ્રારંભ અને વિતરાગ અવસ્થાની પ્રાપ્તિ. આ સમાપ્તિ. સાધક જો બરોબર ટૂંકો માર્ગ પકડી લે તો યાત્રા ઘણી ટૂંકી છે, અને એકવાર જો ડાયવર્ઝનમાં ગયો, એનો કઈ ભરોસો નહીં. કેમ કે એમાં તો એક પગદંડીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એમ કરતા કરતા છેલ્લે ડિઝાસ્ટર થાય, બીજું કાંઈ ન થાય. ડાયવર્ઝન એન્ડ્સ ઇન ટુ ડિઝાસ્ટર. અને આજે આપણે આ ધર્મના નામે ડિઝાસ્ટરમાં જાયેલા છીએ. અંધાધૂંધી એ સિવાય કંઈ હાથમાં નહીં આવે. જે સ્પષ્ટતા છે એ સ્પષ્ટતા પણ નીકળી જશે. અહીંયા કહે છે કે એ બે શબ્દની અંદર, આ બે શબ્દ ભગવદ્ ગીતામાં પણ કીધા છે કે જેમની ચેતના રાગ દ્વેષથી મુક્ત છે એને અમે સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. સ્થિત પ્રજ્ઞ એ એક પ્રકારની સંકિતી અવસ્થા છે, જે પોતામાં સ્થિર છે, પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વભાવમાં, પોતાની ચેતનામાં સ્થિર છે. આ સ્થિત પ્રજ્ઞ શબ્દ ગીતામાં છે. બીજા અધ્યાયમાં એ શ્લોક આવે છે 10-12 એના. એ બધા લક્ષણો અને આ સંકિતિના લક્ષણોમાં કાંઈ ફરક નહીં, શબ્દોનો ફરક આવે. તો કે છે કૃપાળુ દેવે તો 18 વર્ષે કહી દીધું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું એ અમારો ધર્મ છે. લો જે ગીતાના કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધમાં કહે છે એ એમણે અહીંયા 37 પત્રમાં જુઠાભાઈને કહી દીધું કે ધર્મ તમારે સાંભળવો છે અમારી પાસેથી, અમે કહી દઈએ. એ કહ્યું છે આવી વિતરાગ અવસ્થા, એમાંથી અમારું નિદાન પ્રગટ થાય. પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિદાન જમ. આ વાત મૂકી છે કેવળ જ્ઞાનમાં શું થાય? તો કે છે, પોતાનો સ્વભાવ પૂર્ણ રીતે ખીલી શકે છે. અને અહીંયા એક સરસ વાત મૂકી છે, રહસ્યવાળી થોડી. જ્ઞાન દબાય છે, અવરાય છે કર્મને કારણે. દસમા ગુણ સ્થાનક સુધીમાં એ વાતને ફેસલ થઈ જાય છે. સંપ્રાય કર્મ એ દસમું ગુણ સ્થાનક છે, ત્યાં એનો ક્ષય થઈ જાય છે. પણ સૂક્ષ્મતા જતી નથી. એટલે કે છે કે દસમા ગુણ સ્થાનકે કર્મનો ક્ષય થયો હોવા છતાં સંપૂર્ણ કર્મ ક્ષય બારમા ગુણ સ્થાનકે થાય. સંપ્રાય પછી પણ તમે બારમું ગુણ સ્થાનક આપ્યું સંપૂર્ણ. કારણ શું? કે વચ્ચે મોહનીયની પ્રકૃતિઓ હજુ બાકી છે. એ કહે છે કે જ્યાં સુધી મોહનીયની પ્રકૃતિ હશે ત્યાં સુધી જ્ઞાનને ગમે ત્યારે ઉડાડી દેશે. કેમ કે જ્ઞાનને આવરે મોહ. જે જ્ઞાનને શુદ્ધ કરવું હશે તો મોહનીય ઉપર, એને ક્ષય ઉપર ભજન આપવું પડશે. નહીં તો મોહ એમને એમ રહેશે અને જ્ઞાનની ડાઈ ડાઈ વાતો કરશે. એટલે શુષ્ક જ્ઞાની એ જ્ઞાની નહીં પણ હવાયો જ્ઞાની. વર્તે મોહાવેશમાં, મોહ એમને એમ છે. એટલે અહીંયા કહ્યું કે બારમા ગુણ સ્થાનકે, કારણ કે ત્યાં સુધી એને શું કરવાનું છે? દસ પછી હજી મોહનીયની પ્રકૃતિઓ છે એનો ક્ષય કરવાનો છે. જો ક્ષીણ મોહ થયો તો પછી તરત જ કેવળ જ્ઞાન થયું. જે સમયે મોહ સંપૂર્ણપણે ક્ષય થાય છે એ જ સમયે એના બીજા સમયે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. બહુ સરસ મજાનું આખું ગણિત આપ્યું છે કે બધી સત્તા છેલ્લે કોના હાથમાં છે. એટલે ઘાતી કર્મ ચાર પ્રકારના, પણ સૌથી પાવરફુલ કયું? મોહનીય. હવે આપણે અત્યારે પ્રયોગો શેના કરીએ છીએ? જ્ઞાનાવરણીના કરીએ છીએ કે મોહનીયના કરીએ છીએ? વિનુભાઈ, બધા પ્રયત્નો અને સંતોષ સાધનાનો શેમાં લઈએ છીએ? જ્ઞાનાવરણીય ઓછા થયા. મને આ આવડ્યું, મને આ આવડ્યું, મેં આટલા પરીક્ષા આપી, આ પેપર આપ્યું, અમે આટલા માર્ક લીધા. લેને માર્ક જેટલા લેવાય એટલા. તારો કસાય એકય ઓછો થયો નથી, ઉલટાનો વૈધો. 98 માર્ક આવે તો એમ કે મેં આ પેપર આપ્યું હતું ને આશ્રમનું, એમાં મને 98 આવ્યા. અભિમાન વૈધુ કે ઘટ્યું? અહંકાર વૈધો કે ઘટ્યો? કસાયો દબાયા કે ઉત્તેજિત થયા? શું થયું? અને એમાં કોક બધાની વચમાં ઊભો કરે તો પછી આને ઉતારવો આકરો. બસ આમ જ ચડાવી દીયા બધા આશ્રમની અંદર મઠમાં. ખલાસ, એક વાર આને ચડાવ્યો, ફુગો ફૂલાવ્યો, હિંચકો નાખ્યો, હવે આને ઉતારે કોણ? રૂપાળદેવે એક ગાથામાં કીધું, લયું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. બાકીના બધા જ પ્રયાસો લૌકિક માનમાં વયોજાશે. માન ન હોત તો આ જગતમાં મોક્ષ હોત. માનમાં ચાલ્યો જવાનો, કારણ કે વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી. અને અહીંયા તો વૃત્તિ વહે નિજ ભાવમાં એ સંકેતનું લક્ષણ છે. સંકેતની પારાસિસી છે, સંકેતનો ટેસ્ટ છે કે પછી પૂર્વના સંસ્કારોની કોઈ વૃત્તિને ઉદિત ન થવા દે એવો પ્રચંડ પુરુષાર્થ આ સંકેતી ક્ષાયિક સંકેતી કરે છે કે જેથી કરીને કોઈ ઉદયમાં આવે નહીં, ભવિષ્યમાં પણ આવે નહીં, કોઈ કર્મ બંધાય નહીં. આવી અવસ્થા જેની થાય છે વૃત્તિ વહે એની જ ભાવમાં. બે વાર એ શબ્દ પ્રયોગ વાપરો છે. એકવાર જ્ઞાન થાય ત્યારે કે વૃત્તિ વહે એની જે ભાવમાં, થયો અકર્તા ન્યાય. શેનો અકર્તા થયો? કર્મનો. કર્મનો અકર્તા થયો. કર્મનું કરતા પણ ટળી ગયું. જે કરવાનું હતું એ જ કરવું છે કે સાહેબ સ્વભાવનું કરતાપણું આવે અને કર્મનું કરતાપણું ટળે. હવે આના મગજની અંદર એવું ઘુસાયડું છે કે આત્મા અકર્તા જ છે, એટલે પછી કર્મ તો એક બાજુ રહ્યા, સ્વભાવનો અકર્તા બની જાય. આપણે કંઈક આત્મા કરતા છે ના નથી ભાઈ, નથી તું કેશ જ્ઞાની કહે છે. અવડી અવડી વિપરીત કલ્પના ચાલ્યા કરે, મતિ પણ વિપરીત ચાલ્યા કરે, એ વાત મૂકી છે અહીંયા. તો અહીંયા એ વાત સુધી આપણે પૂરી કર્યું, આગળનું થોડું વિચારીએ.
હલો, અહીં એક બીજી વ્યાખ્યા છે, કેવળ નિજ સ્વભાવનું. આ કેવળ શબ્દ છે, કેવળ એટલે માત્ર, માત્ર નિજ સ્વભાવ, બીજું કશું નહીં, જેમાંથી બધી બાદબાકી થઈ ગઈ. નિજ સ્વભાવ જ્ઞાન અને આનંદ સિવાય કઈ રહ્યું નહીં, કઈ રહ્યું નહીં. બધું બાદ કરતા કરતા આત્માનો સ્વભાવ આત્મામાંથી બાદ કરી શકાતો નથી. તમે રાગ કાઢી શકો, દ્વેષ મોહ અહંકાર કામ ક્રોધ કસાયો વિકારો વિકલ્પો વૃત્તિઓ સંસ્કારો નોકર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ આસક્તિ ઈચ્છાઓ બધું જ કાઢી શકો, પણ પોતાનો સ્વભાવ કાઢી શકતા નથી. આ બધું બાદ કરતા જે સ્વભાવ બચે છે તેને ટાળી શકાતો નથી. જેને બાદ કરી શકાય તેને કહેવાય છે વિભાવ, અને જે બાદ ન કરી શકાય તે સ્વભાવ. અનંતકાળથી આ વિભાવો અને કર્મો હોવા છતાં ક્ષણભરમાં તેને દૂર કરી શકાય છે. તમે નિર્ણય કરો કેટલી જ વાર છે, તમે જે વખતે નિર્ણય કરો કે અનંતકાળના વિભાવને ટાળવો જ છે તો ટાળી શકો છો. તમે એમ કહો છો કે ધ્યાનમાં બેસીએ ત્યારે વિચારો બહુ આવે છે. તમે કોઈ મહેમાનોને જમવાનું આમંત્રણ આપો કે આ દિવસે આટલા વાગે આવજો, પછી તમે ભૂલી ગયા, પણ મહેમાનો તો આવીને ઊભા રહે. તમે આમંત્રણ આપ્યું હતું તેથી આવ્યા, વિચારોને આમંત્રણ આપ્યું હતું તેથી આવ્યા. વિચારોનો વાંક નથી, આમંત્રણ નહીં આપો તો વિચારો નહીં આવે. વિભાવોને પણ આપણે આમંત્રણ આપીએ છીએ, કેવળ કંઈ પણ નહીં પણ માત્ર નિજ સ્વભાવ. આ બધામાંથી માત્ર નિજ સ્વભાવ ગ્રહણ કરો.
શ્રી સિમંદર જીનવર સાહેબ વિનતળી અવધારો, શુદ્ધ ધર્મ જે પ્રવર્ત્યો તુમ જો પ્રગટો તેહ અમારો રે સ્વામી, વિનવીએ મન રંગે. પ્રભુ તમારામાં જે સ્વભાવ, પ્રભુ તમારામાં જે તમારો સ્વભાવ આવિર્ભાવ ભાવ પામ્યો છે એવો જ અમારો પણ સ્વભાવ છે. અમારો સ્વભાવ અત્યારે ઢંકાયેલો દબાયેલો અવરાયેલો છે, તેના ઉપર રાગ દ્વેષના ઢાંકણા આવે છે. જેમ મોટો પટારો દબાવીને ભર્યો હોય, ઉપર ખંભાતી તાળું હોય, કંઈ દેખાય નહીં, પણ કોઈ એમ કહે કે આ પટારામાં હીરા માણેક મોતી ભર્યા છે પણ દેખાતા નથી. આપણે કહીશું કે દેખાતા નથી તો તાળું ખોળ, ઢાંકણું ઉઘાડ, રાગ દ્વેષના ઢાંકણા નીચે ચૈતન્યનો ખજાનો દબાયેલો છે. આ રાગ દ્વેષના તાળા ખોલવા તે કઠિન વાત નથી. પૂજ્ય જીવ વિજયજી મહારાજે ગુજરાતીમાં બહુ સરસ વાત કરી છે, કરી કે રાગ અને રીસા દોય ખવિસા યે તુમ દુઃખ કા દિશા. રાગ અને રીસ એટલે ગુસ્સો દ્વેષ અણગમો, નાકનું ટેરવું ચડી જાય. આવો માણસ સામેથી આવતો હોય અને આપણને જોઈ જાય તો રસ્તો બદલી નાખે. કોઈ પૂછે કેમ તો કહેશે ઓલો અભાગ્યો આવે છે, એટલે રાગ અને રીસ એ કેવા છે. ખીવીસા ગામડામાં માથા વગરનું ભૂત તેને ખીવીસ કહે છે. આ ખીવીસ હોય કે ન હોય, પરંતુ રાગ અને દ્વેષ ખીવીસ છે. આ જ દુઃખની ખાણ છે, પછી ઉપાય બતાવે છે.
જબ તુમ ઉનકો દૂર કરીશા તબ તુમ જગકા દિશા, જ્યારે રાગ અને દ્વેષ તમે દૂર કરશો તો તમે ત્યારે તમે જગતના ઈશ્વર થઈ જશો. વારંવાર પુનરાવર્તિ કરીએ છે કે રાગ દ્વેષ દૂર કરો, કારણ કે તમારો ખજાનો ઢંકાઈ ગયો છે. આત્માનો ખજાનો એટલે કે કેવળ નિજ સ્વભાવ, આત્માનો સ્વભાવ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત ચારિત્ર, અનંત આનંદ વગેરે આત્માના ગુણો છે, સ્વભાવ છે. બીજા ગુણો છે પરંતુ આ મુખ્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, શાશ્વતતા, અનંતતા અને આ તમારો સ્વભાવ છે. આવો જે ચૈતન્યનો સ્વભાવ, આત્માનો સ્વભાવ, એનું અખંડ જ્ઞાન વર્તે તેને કહેવાય છે. કહેવાય છે કેવળ જ્ઞાન, તે સર્વ આભાસ રહિત છે. આભાસ એને કહેવાય છે જે દેખાય છે પણ હોય નહીં. એક ભાઈ રાત્રે 12 વાગે ચશ્મા શોધતા હતા. પત્ની કહે છે શું કરો છો? તેઓ કહે ચશ્મા શોધું છું. પત્ની કહે છે રાત્રે તમારે શું જોવાનું છું? તેઓ કહે છે મને સ્વપ્ન આવ્યું છે, તે બરાબર દેખાતું નથી, હવે ચશ્મા ચડાવીને જોવું છે. આ પતિદેવને ભાન નથી કે દેખાય ખરું પણ હોય નહીં. આ તમારો સંસાર દેખાય છે પણ ખરો પણ હોય કે નહીં. તમારો તમને મારો દીકરો, મારો પતિ, મારી પત્ની એમ બોલવામાં કેટલી મીઠાશ લાવે છે. અમે અમેરિકા ગયા ત્યારે એક ભાઈ કહે અમારે ઘેરે પધારો પધારો અમારું મકાન જોવા. ભલા માણસ, અમારે મકાન જોઈને શું કરવાનું? તેનું મકાન જોયા પછી કહે બહુ સરસ છે, તો તેને શેર લોહી ચડશે, પરંતુ મરી જઈશ ત્યારે મૂકીને જવાનું છું એમ કહે તો કબીરજીએ ગાયું કે
અપને ખાતિર મહલ બનાયા, અપને હી જંગલ જા કર સોયા, જિસ ઘર અંદર આયા ચડા હે શો ઘર નાહી તેરા, એસે એસે ઘર બહોત બનાયે રહા ચલન જયુ ડેરા. આ બધા આભાસ, મારું દેખાય છે તે પણ મારું નથી. આત્મામાં આ બધું દેખાય છે પણ છે નહીં. બધા આભાસ નીકળી ગયા આત્મામાંથી. ક્રોધ દેખાય છે પણ છે નહીં. અહંકાર દુષ્કર્મો દેખાય છે પણ છે નહીં. નથી એટલા માટે કે વાત કરી શકાય છે. તમે ક્રોધ વગર જીવી શકશો પણ જ્ઞાન વગર જીવી શકશો નહીં. દુઃખ વગર જીવી શકશો પણ આનંદ વગર જીવી શકશો નહીં. કારણ કે જ્ઞાન અને આનંદ તમારો સ્વભાવ છે. સ્વભાવ વગર જીવી ન શકાય, વિભાવ વગર જીવી શકાશે. સર્વ આભાસથી રહિત એવો આત્મસ્વભાવ, તેની અખંડ જ્ઞાનની ધારા ચાલે, ક્યારેક ક્યારેક નહીં પણ સતત, અને તે ધારા મન ન થાય અને તેનો નાશ પણ ન થાય, એવું નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહેવાય. અલૌકિક વ્યાખ્યા છે કે નિજ સ્વભાવનું જ્ઞાન અને તેની ધારા ખંડિત થયા વગર અખંડ વહે. કેવળ જ્ઞાન થવાની પ્રથમ ક્ષણ છે, પણ કેવળ જ્ઞાન ક્યારે નાશ પામતું નથી, તે અનંત છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જાય નહીં. આ તમારો ખજાનો છે, જે છોડો પડે તે તમારો નહીં.
કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. અખંડ વર્તે એટલે ધારા ખંડિત ન થાય, ધારા મંદ ન થાય. ક્યારેક આપણું જ્ઞાન વિશેષ હોય, ક્યારેક આપણું જ્ઞાન મંદ હોય. કારણ કે આવરણ છે. દીવાની જો તમે વધતી ઓછી કરો તેમ પ્રકાશ વધતો ઓછો થાય, પરંતુ કેવળ જ્ઞાન ક્યારેય તીવ્ર મંદ ન થાય. અને ત્રીજી વાત, તે ક્યારેય નાશ ન પામે એવું અનંત જ્ઞાન વર્તે તેને અમે કેવળ જ્ઞાન કહીએ છીએ. આ આપણી આપણા સ્વભાવની વાત થઈ તો કડી શું આવી? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આત્માનું જ્ઞાન આપણને છે જ નહીં, એ પહેલી વાત. કદાચ સાંભળ્યું અને માન્યું કે આત્મા છે તો ધારા કાયમ ટકતી નથી. ક્ષણ બે ક્ષણ હું આત્મા છું એમ તમને ક્યારેક ક્યારે યાદ આવે? ભૂલી જાઉં છો હું ખીમજીભાઈ છું કે પ્રેમજીભાઈ છું, તે સતત 24 કલાક જિંદગીભર યાદ રહેશે. પરંતુ હું આત્મા છું એમ યાદ રહેશે? યાદ આવે તો ક્ષણ બે ક્ષણ પછી ભૂલી જવાય છે. હું શરીર છું તે હું શરીર ન હોવા છતાં ભૂલાતું નથી. આ ખેલ જુઓ, હું આત્મા છું તે ભૂલી જવાય, પણ હું શરીર છું તે ભૂલાતું નથી. ન હોવા છતાં બરાબર યાદ રહે. તમારું નામ કાંતિભાઈ અને કોઈ બોલાવે કે ઓ શાંતિભાઈ, તો તુરંત કહેશો કે ભાઈ શાંતિભાઈ નહીં પણ મારું નામ કાંતિભાઈ છે. કોઈ દિવસ એમ થયું કે હું શરીર નથી પણ આત્મા છું, આપણી જ્ઞાનની ધારા વચ્ચે તૂટે છે. પોતાના જ્ઞાનની ધારા ન તૂટે એવી અખંડ ધારા તે નિજ સ્વભાવની છે. નિજ સ્વભાવમાં રાગ દ્વેષ અહંકાર નોકર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ ગતિ જાતિ ઇન્દ્રિયો લેશા માર્ગણા સ્થાન પાપ સ્થાનકો શુભ અશુભ ભાવ આ બધું નથી. આ બધાથી રહિત અને જેનાથી રહિત ન થવાય તેને કહેવાય નિજ સ્વભાવ. સર્વ આભાસોથી રહિત છે એવા નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન જેને વર્તે છે તેને અમે કેવ જ્ઞાન કહીએ છીએ. હું ફરી ફરી રિપીટેશન કરું છું કારણ કે મારે તમને ગુટાવવું છે. આ અદભુત વ્યાખ્યા છે, શાસ્ત્રને સંમત છે.
બસ અહીંયા થોડી વધારે વાત મૂકી કે કેવળ નિજ સ્વભાવનું જે જ્ઞાન વર્તે કેવળ જ્ઞાનમાં એ બીજું કંઈ વર્તે? કોઈ વિભાવનું, કોઈ પર પદાર્થનું, કોઈ પર ભાવનું નહીં. આ કેવળ શબ્દ એ સમજી લેવાનો છે. કેવળ એટલે ઓનલી એન્ડ ઓનલી, ફક્ત અને ફક્ત નિજ સ્વભાવ જ. અને નિજ સ્વભાવ છે જ્ઞાન છે દર્શન છે ચારિત્ર છે વીર્ય છે ઉપયોગ છે, આ બધા નિજ સ્વભાવ છે. પણ રાગ દ્વેષ અહંકાર આ બધા નિજ સ્વભાવમાં ગણી શકાય અને ટાળી શકાય છે? જે ભાવને ટાળી શકાય છે એ નિજ ભાવ નથી, એ પરભાવ છે. અને જે ભાવ કદી ટાળી ન શકાય, જે છૂટી ન શકે તે સ્વભાવ છે. તો અહીંયા વાત સરસ મૂકી છે કે કેવળ નિજ સ્વભાવનું ગાથા સમજવી એટલે એનો શબ્દ સમજવો પડે, અને શબ્દ પૂરેપૂરો સમજાય તો ગાથાનો ભાવ પકડાશે. કે કેવળ નિજ સ્વભાવનું અને પછી કહ્યું અખંડ વર્તે જ્ઞાન. અખંડ એટલે કદી ખંડિત ન થાય. જેમ જીવને પોતાના નામની અખંડિતતા કેટલી બધી છે કે 80 વર્ષ સુધી જીવતો હોય તો પણ પોતાના નામ સાથે એની સ્મૃતિ અખંડ છે. શાંતિલાલને કાંતિલાલ તો તરત જ કહે કે ભાઈ હું કાંતિલાલ નહીં હો, મારું નામ શાંતિલાલ. એનું અખંડ જ્ઞાન વર્તે છે. પણ ક્યારે એમ કહે છે કે ભાઈ હું એકે નામ હું નહીં હો, હું આત્મા છું? નથી. તો કાંતિલાલ છૂટી જાય શાંતિલાલ છૂટી જાય પણ તું આત્મા નહીં છું, તું ચૈતન્ય દ્રવ્ય છું. તારું શરીર જ્યારે જશે ત્યારે તો ઉઠમણું કેનું થાય? નામનું થાય, આત્માનું થાય. આ જ્યારે સમજાય વાત ત્યારે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ જ્ઞાનમાં આવશે કે હું શુદ્ધ ચૈતન્ય આત્મદ્રવ્ય છું. આવી જ્યારે અખંડિતતા આવી જશે એ ક્યારેય જશે નહીં. એ એકવાર આવ્યા પછી ક્યારે જશે નહીં. આ અખંડની આખી સમજૂતી જ્ઞાની પુરુષ અહીં આપણને આપે છે. અને આ બધા આભાસથી રહી જ છે. મારું નામ શાંતિલાલ છે એ આભાસ છે, હું આત્મા છું આવો અનુભવ થયો પોતાના ગુણનો, પોતાના સ્વભાવના આધારે, કેવળ નિજ સ્વભાવના આધારે હું આત્મદ્રવ્ય છું, હું ચેતન છું. તો જ્યારે મંત્રપાઠ કરવાનો છે, આત્મભાવના ભાવવાની છે, ત્યારે શબ્દોથી બોલવાનું છે કે ભાવના ભાવવાની છે? કૃપાળુ દેવે પણ ભાવ શબ્દ મૂક્યો, આત્મ ભાવના ભાવતા, આત્મ શબ્દ બોલતા જીવ લે કેવળ જ્ઞાન રહે. તો શબ્દ નથી બોલવાના, ભાવના ભાવવાની છે કે હું દેહાદી સ્વરૂપ નથી. આવું નથી જે આટલી વખતે આપણી સાથે જોડાઈ ગયું છે આભાસથી, એને તોડવાનું છે કે તે નામરૂપ હું નથી, હું દેહાદી સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. જે માલિકીથી સ્વામિત્વથી ઉપભોગથી જેનું મારાપણું માયનું છે એ આભાસ છે. મકાન જોવા ગયા, હરો મારું મકાન જોવા, અરે તું નથી આ રહેવાનો. ટાટાનું મકાન જોવા ગયા કૃપાળુ દેવ, અને ટાટાને લાઈટ થઈ ગઈ, એને જ્યારે કીધું કે કોણ ભોગવશે? એ રીતે જીવનની અંદર આ પ્રકારનો આભાસ નીકળી જવો જોઈએ. કેટલી સરસ એક ગાથાની અંદર વાત કેવી જ્ઞાનની મૂકી છે કે આભાસ તૂટી જવો જોઈએ. હું દેહાદી સ્વરૂપ, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આવી દસ મળા ન કરે પણ એક કરે તો ભાવથી, અને દેસાઈ એક આખી માળા ન થાય કદાચ. જેટલે સુધી પોતાની એકાગ્રતા હોય એટલા શબ્દો એટલી વાર બોલે, એ પાંચ વાર થાય, પંદર વાર થાય, પચીસ વાર થાય, એને કઈ જરૂર નથી. 108 વાર થવું જોઈએ, આ 108 વાર થવું જોઈએ એ વ્યવહાર. અને એક વાર ભાવથી પૂર્વક બોલાવવું જોઈએ એ નિશ્ચય. તો સાધના કેવી રીતે કરવાની છે? આ પરિણતિ થવી જોઈએ. જીવને ભાવ પરિણતિ થતી નથી, બોધના શબ્દો બોલ્યા કરે છે, મંત્રના શબ્દો બોલે છે, પરિણતિમાં જતો નથી. કારણ કે એ મંત્રના સંખ્યામાં રોકાઈ જાય છે, સંખ સ્વરૂપમાં રોકાઈ જાય છે. ભાઈ તું એના ભાવને પકડ, જે નિજ તત્વ છે મંત્રનું એ પકડ. તો એ વાત અહીંયા થોડી મૂકી છે વિશેષ અવસરે.